તારીખ 10/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 214 અને 215 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155.
આત્માના આધારે થાય છે, આત્માને પોતાનો જ પોતાને આધાર મળે એવી જ આત્મા, એવું આત્મામાં સામર્થ્ય છે, એવું આત્મામાં ધર્મ છે. અને આત્મા પોતાના પોતાના જ આધારે, સ્વયંના આધારે જ કાર્ય કરે છે. રાગના આધારે કે અન્ય નિમિત્તના આધારે આત્માનું કાર્ય નથી. કોના આધારે પોતે કામ કરશે કે પોતાના આધારે કામ કરશે એમ કહેવાય. સાધન એટલે દ્વારા, સાધન એટલે તેનાથી વડે, દ્વારા. અહિયાં કોના આધારે માં વિભક્તિ લાગે છે, કોના માં, કોના માં કામ થશે કે આત્મા માં કામ થશે, આત્માથી કામ થશે, આત્મા માં કામ થશે, બે જુદી જુદી વાત છે. આત્મા પોતે પોતા વડે પોતાના આધારે પોતામાં કામ કરશે એમ લેવું છે. આત્મા કરતા આત્માનું કાર્ય થશે તે કર્મ, કરણ એટલે પોતા વડે કરશે, પોતામાં કરશે, પોતાના આધારે કરશે એવી રીતે છે. છેદકારક રૂપ પોતે જ હોવાથી આ કાર્યની અંદર અભેદતા સદાય છે. ભાવે પણ અભેદતા સદાય છે, દ્રવ્ય પણ અભેદતા સદાય છે. એ રીતે ભગવાન આત્મા અનેકાંત મૂર્તિ છે એટલે અનેક ગુણની મૂર્તિ છે, અનંત ગુણની મૂર્તિ છે. એ અનંત ગુણની મૂર્તિમાં અનંતના ભેદ, અનંતના ભેદને સંકેલી લેવા માટે અને અભેદપણું સૂચવવા માટે જ્ઞાન માત્ર એમ કહી દીધું. જ્ઞાન માત્ર કહેતા અનંત ગુણોનું એક રૂપ અભેદ રૂપ એમ લેવું છે એક બાજુથી. બીજી બાજુથી જ્ઞાન માત્ર કહેતા રાગાદીનો અભાવ લેવો છે એમ બંને રીતે અહીંયા જ્ઞાન માત્ર શબ્દમાં ભાવનું ગ્રહણ કરો, બંને પ્રકારે આ રીતે ગ્રહણ કરો. 214 નો બોલ છે મુનિદશાનો. મુનિ કેવા હોય, અંતરાગ માર્ગમાં સાક્ષાત મૂર્તિમંત જીનમાર્ગ સ્વરૂપ એવા મુનિરાજ કેવા હોય છે, જે ગુરુપદે વિરાજમાન છે, જેને ત્રણેય લોકના પ્રાણીઓની જે વંદનીક દશા છે, ઇન્દ્રોને પણ વંદનીક છે, મનુષ્યોને પણ જે વંદનીક છે, એની દશામાં ભક્તિથી આ વર્ણન કરે છે. આ મુનિ દશા કેવી હોય તેનો વિચાર તો કરો. એ મુનિ દશા કેવા ભાવમાં વિતરાગી મુનિઓ હોય છે, પંચ પરમેષ્ઠિ પદમાં બિરાજમાન છે, એ મુનિ કેવા હોય એમની દશાનો વિચાર તો કરો. લક્ષ્મણ તો લોકો તેની વિતરાગતા કેવી હોય છે, એમનું પ્રચુર સ્વસંવેદન અને આનંદ અને શાંતિ કેવી હોય છે એને લક્ષ્મણ તો લો. છઠ્ઠે સાતમે ગુણ સ્થાને જીવતા તો વિતરાગ ભાવનો આવિર્ભાવ કરવાનો વિષય છે. મુનિ દશા એટલે પોતાના વિતરાગની સ્વભાવને ની ભાવનાનો એ વિષય થાય છે. સ્વભાવની ભાવનાનો વિષય એટલે વિતરાગી મુનિનું ભક્તિ સહિતનું વર્ણન, એ સ્વભાવની ભાવનાનો વિષય. મુનિદશા કેવી હોય તો તેનો છઠ્ઠે સાતમે ગુણ સ્થાને જુલતા એ મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. સ્વરૂપ ગુપ્ત એને કહેવામાં આવે છે. અંદર ઊંડા ઊંડા પોતાના ગ્રહણ સ્વભાવમાં, ગ્રહણ એટલે એટલું ગ્રહણ છે કે જેને કોઈ નીચે અંત નથી, સીમા નથી, મર્યાદા નથી, હદ નથી, એવા સ્વભાવની અંદર ઊંડા ઉતરી ગયેલા, ગુપ્ત થઈ ગયેલા, ગુમ થઈ ગયેલા હોય છે. આખા જગતથી છૂટા પડી ગયા છે. દ્રવ્યને ભાવે આમ જંગલમાં નિવાસ કરે છે એટલે દ્રવ્ય પણ છૂટા પડી ગયા છે. ભાવમાં પણ કોઈ જગતના પદાર્થોનો કોઈ વિકલ્પ એમને નથી. એવા છઠ્ઠા સાતમા ગુરુસ્થાને જુનારાયણ મુનિઓ સ્વરૂપની અંદર ગુપ્ત થઈ ગયા છે. ઘણા લીન થઈને પરિણમે છે. સ્વરૂપ લીનતા, આત્મલીનતા જેમને ઘણી છે અને પ્રચુર સ્વસંવેદન એ જ મુનિનું ભાવલીન છે. અહીંયા ચિહ્ન લીધું છે મુનિ કોને કહેવા. દ્રવ્યલિંગ ધારણ કરે મુનિ દીક્ષા, 28 મૂળ ગુણ પંચમાવ્રત આદિ પાળે અને ચતુર્થ ગુણ સ્થાનનું સ્વસંવેદન હોય તો પણ દ્રવ્યલિંગ છે. પંચમ ગુણ સ્થાનનું સ્વસંવેદન હોય તો પણ દ્રવ્યલિંગી છે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાનને યોગ્ય પ્રચુર સ્વસંવેદન આવે ત્યારે ભાવલિંગ છે, નહીં તો દ્રવ્યલિંગમાં જાય છે. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે લીધા છે. એક મિથ્યાત્વ અવસ્થામાં દીક્ષા ધારણ કરીને બાહ્યાચાર પંચાચાર મુનિ યોગ્ય પાળે તો પણ એ દ્રવ્યલિંગી છે. ચતુર્થ ગુણ સ્થાને હોય તો પણ દ્રવ્યલિંગી છે. એવા જ મુનિ પંચમ ગુણ સ્થાને હોય તો પણ દ્રવ્યલિંગી છે. એટલે દ્રવ્યનું ચિહ્ન છે મુનિ દર્શનનું. દ્રવ્ય ભાવે તો પ્રચુર સ્વસંવેદન. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને અંતર્મુખમાં સાતમા ગુણ સ્થાનને યોગ્ય શુદ્ધોપયોગ થઈને નિર્વિકલ્પ દશામાં આરૂઢ થાય ત્યારે એમને પ્રથમ જ ભાવલિંગ પ્રગટ થાય છે. ત્યારે મુનિદશા એમ કહેવાય છે. એ પહેલાં મુનિદશા ગણવામાં આવતી નથી. પ્રચુર સ્વસંવેદન એ જ મુનિનું ભાવલિંગ છે અને એ જ મુનિનું ખરું ચિહ્ન છે, નિશ્ચય ચિહ્ન છે. વાસ્તવિક મુનિદશાનું એ લક્ષણ છે અથવા વાસ્તવિક મુનિદશાનું જે સ્વરૂપ છે એ સિવાય મુનિદશાનું કોઈ સ્વરૂપ નથી. કેટલાક સુમિર દ્રષ્ટિ એવા હોય, 12 અંગના જ્ઞાતા હોય તો 12માં ચારિત્ર પાડે તો મુનિ ગણવા કે નહીં. કે જ્ઞાન પણ છે, ચારિત્ર પણ છે તો કે નહીં. અંદર સ્વસંવેદન છે, પ્રચુર સ્વસંવેદન છે એ મુનિદશા. આટલી જ વાત છે. અત્યારે દિગંબર સંપ્રદાયનો આ વિષય લુપ્ત થઈ ગયો છે. એક તો સ્વસંવેદન કોને કેવું એ પૂરી ખબર નથી હોતી. પછી ગુણસ્થાન અનુસારનું સ્વસંવેદન શું ચીજ છે એ સિવાય મુનિ તરીકે માનવું બનાવવું બધું ગ્રહિત પછાતમાં જાય. અગ્રહિત નહીં પણ ગ્રહિત પછાતમાં જાય. સાચા મુનિ જે છે એના એનો નિષેધ થઈ જાય છે. એમાં મુનિ નથી એવા મુનિને માનતા સાચા મુનિનો એમાં નિષેધ થઈ જાય છે. આવો માર્ગનો નિષેધ થઈ જાય છે આખો. બોલો માર્ગ તો છે પણ આ પણ માર્ગ છે સ્થાપિત થઈ જાય છે એની અંદર. એટલે કે અન્ય માર્ગની સ્થાપના એમાં થાય છે. નામ દિગંબર સંપ્રદાયનું અને સ્થાપના અન્ય મતની થાય. કેટલી બધી ગણબડ થઈ એવું છે.
સાચું
કહેનાર કાળ એવો છે કે એને ભૂતકર્યાની પ્રતિકૂળતાઓ એને ઉત્પન્ન થાય, ઉપસર્ગ કરે, કેમ કે એને તો એને એનો વેપારને હાનિ પહોંચે છે, જેને દુકાન લીધી છે એને તો નુકસાન થાય છે. આ જો આ વાત સ્થાપવામાં આવે તો આપણું તો કોઈ હાર પાણી નથી. કોઈ પોતે પોતાના આત્માને કેટલું નુકસાન કરે છે એનો વિચાર નથી કરતા. સંયોગોમાં કેટલું નુકસાન થશે એના માટે આખા આત્માને હોમી દેવા તૈયાર. સંયોગોના લાભ માટે, સંયોગિક લાભ માટે, ક્ષણિક લાભ માટે આખા આત્માને હવન કરી નાખે, હોમી નાખે એવી પરિસ્થિતિ. આટલું બધું લાખો શાસ્ત્ર છપાયા છતાં ધ્યાન નથી જતું, છતાં લોકો વિચાર નથી કરતા, એ પણ એક વિચિત્રતા છે. નહીતર આવી વાત તો ગુપ્ત રહી જાય, પણ આ તો એટલી બધી પ્રસિદ્ધ થઈ. ગુરુદેવનો પુણ્યયોગ બહુ મોટો હતો એટલે વાત બહુ પ્રસિદ્ધ થઈ. લાખો તો પુસ્તકો છપાયા, લાખો તો આત્મધર્મ છપાણા છે, પુસ્તકો તો જુદા, એમાં બધી સ્પષ્ટ વાત કરી કે પ્રચુર સ્વસંવેદન એ જ ભાવલિંગ છે. આ સમયસારને 12-13-14 ગાથામાં આ વિષય લીધો છે. દિગંબર થાય માટે કોઈ મુનિ થઈ જાય છે એમ આચાર્ય દેવ ના પાડે, કેમ કે એમના વખત માં એ ગડબડ એમને જોઈ. અત્યારે પણ દ્રવ્યની મુનિઓ છે, એ તો ત્રણ કાળે હોય છે. પ્રવર્તે નથી અને પરિણામ નથી, માટે એટલો ત્યાગ એટલો સુધાર થયો કે નહીં અમારા હાથમાં. એ નાસ્તિથી જોવે છે. અસ્થિથી એમ કહે છે કે પ્રચુર સ્વસંવેદન છે, અહીંથી પકડવાની વાત છે. બહારનું કાંઈ જોવું નથી અમારે, એનો ત્યાગે જોવો નથી ને એના પરિણામે જોવાના છે. પરિણામમાં અસ્થિ જોવી છે કે શુદ્ધાત્માને વળગીને અંતર્લીન થઈને પ્રચુર સ્વસંવેદનની દિશામાં આવ્યો છે તો બરાબર. અને દેહનું લગ્ન પણ વસ્ત્રપાત્ર રહીત નિર્ગ્રંથ દશા તે તેમનું દ્રવ્યલિંગ છે. આવું ભાવલિંગ હોય ત્યારે જે શરીરને વસ્ત્ર રહીત પણ તે તેમની નિર્ગ્રંથ દશા છે. વસ્ત્ર નહીં પાત્ર પણ નહીં. પાત્ર આ લોકો લે છે તે ચોખ્ખટ કરી છે કે પાત્ર પણ નહીં, એટલે બીજું કોઈ સાધન નહીં. વસ્ત્ર નહીં અને બીજું પણ કોઈ સાધન નહીં, આહાર માટેનું કોઈ સાધન નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કારણ નહીં. વસ્ત્રપાત્ર રહીત નિર્ગ્રંથ દશા તે તેમનું દ્રવ્યલિંગ છે. તેમને અપવાદ વ્રતાદિનો શુભરાગ આવે. એમને જે અપવાદ છે આ અપવાદના બાને ચાલે છે, તો કે અપવાદ તો એટલો છઠ્ઠા ગુણ સ્થાને આવે એ અપવાદ માર્ગ છે. સાતમું ગુણ સ્થાન પ્રચુર સ્વસંવેદન એ મુનિનું ભાવલિંગ છે. છઠ્ઠા ગુણ સ્થાને પંચ મહાવૃતનો રાગ આવે એ અપવાદ છે. ઉત્સર્ગ અને અપવાદ એમ ઉત્સર્ગ માર્ગમાં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, વિતરાગ ભાવમાં સ્થિર રહે શુદ્ધોપયોગથી, એ ઉત્સર્ગ નામ સિદ્ધાંત છે, એ જ માર્ગ છે. વિતરાગતામાં રહેવું એ જ માર્ગ એટલે ઉપાય છે, એ જ સાધક દશા છે. વ્રતાદિનો રાગ તે સાધક દશા નથી એમ કે છે, એટલે એને અપવાદ મનાય. રાગ થયો ને, વિતરાગતા ન રહી, એ રાગ આવ્યો અપવાદ થયો, એટલો અપવાદ ગણાય છે. ધ્યાનમાં બેઠા કે બહાર નીકળે એ ભાવના લઈને ધ્યાનમાં બેઠા હોય છે કે હું મારા સ્વરૂપમાં એવો લીન થાવ, એવો લીન થાવ કે બસ પછી બહાર નીકળવાનો મને અવસર જ ન હો, મારા સ્વરૂપમાં હું ડૂબેલો જ રહું છું એવી ભાવનાથી ધ્યાનમાં આવે છે. એવી ભાવના માટે ભાવનામાં વિતરાગતા જામતી જાય છે, ઊંડા ઉતરતા જ જાય છે, અંતર્મુખ ઊંડા ઉતરતા જ જાય છે, બહાર નીકળતા એમને. અપવાદ એટલે કે વ્રતાદિનો શુભ રાગ આવે, પણ વસ્ત્ર ગ્રહણનો કે અધકર્મ તેમજ ઉદ્દેશિક આહાર લેવાનો ભાવ હોય નહીં કે ભાવ આવે નહીં. શું કહું, રાગની મર્યાદા છે. અપવાદ માર્ગમાં પછી ગમે તે રાગ આવે એમ ન ચાલે. પંચ મહાવ્રત 28 મૂળ ગુણ ઉત્તર ગુણ એ રાગની મર્યાદા છે, તેથી બહાર જવાની વાત નથી. એના બદલે વસ્ત્ર ગ્રહણ કરવાનું એમને કોઈ કારણસર વસ્ત્ર ગ્રહણ કરવાનો પ્રકાર ઉભો થાય, ઘણા દુષ્કાળ પડેલા ને 12 વર્ષ, ઘણા વર્ષથી વરસાદ થતી નથી, દુષ્કાળ પડે છે, ગરમી ઘણી વધી જાય છે, ઠંડી ઘણી વધી જાય છે, માટે હવે જ્યાં સુધી દેશકાળ બરાબર ન થાય ત્યાં સુધી વસ્ત્ર ગ્રહણ કરો એ બધી દિશામાં હતું. આત્માની જે શક્તિ છે અને જે શક્તિનું પરિણમન છે એ શક્તિને તોડવા બહારના કોઈ સંયોગો સમર્થ નથી. આ સીધી વાત છે, બહારના કોઈ સંયોગો આત્માની શક્તિને તોડે એવી રીતે હોય શકે. તો એ શક્તિ આત્માની શક્તિ એની થઈ, ઉદ્ગળની શક્તિ વિશેષ થઈ ગઈ, આત્મા એમાં હારી ગયો. ઉદ્ગળ પાસે એ તો અનાદિનો હારેલો છે, એમાં વધારે શું નવું કર્યું, એ તો પોતે હારેલો હતો, એમાં મુનિ દશામાં આવીને શું વિશેષ કર્યું હારે. એટલે વ્રતાદિનો અપવાદ માર્ગમાં શુભ રાગ આવે, પણ વસ્ત્ર ગ્રહણનો ભાવ હોય નહીં કે અધકર કર્મ તેમજ ઉદ્દેશિક આહાર લેવાનો. અધકર્મ એટલે અગર એટલે પાપ, કોઈ હિંસાથી અથવા દૂષિત આહાર, અભક્ષ આહાર એવો આહાર લેવાનો ભાવ એને હોય નહીં. એમના નિમિત્તે કોઈ આહારની વ્યવસ્થા થઈ હોય તો એ આહાર લેવાનો ભાવ પણ એમને હોય નહીં. શ્રાવક પણ એવા હોય કે એમના નિમિત્તે આહાર બનાવે નહીં, કેમ કે એને એને દોષ લાગે. મુનિરાજના નિમિત્તે આહાર તૈયાર કરવો એ એનો દોષ છે બનાવનારમાં, અને લે તો લે મુનિનો દોષ છે, બંને દોષમાં પડે છે એમ કહેવું. અહીંયા તો મુનિ દશાની વાત છે. પણ જેને આહાર દાન દેવાની ભાવના હોય એ પોતાના બનાવેલા આહારમાંથી શા માટે આહાર દેતા નથી? મારા માટે જે મારા માટે જે આહારની યોગ્ય રસોઈ તૈયાર થઈ છે એમાંથી હું મુનિરાજને આહાર દાન આપું, પછી જે વધે એમાંથી હું આહાર કરું, પછી ફરીને આહાર બનાવવાનો પછી પ્રશ્ન નહીં. મુનિને આહાર દેતા હવે આપણે ટૂંકો પડ્યો છે માટે થોડુંક બનાવી નાખો એમ બિલકુલ નહીં. એ પણ ઉદ્દેશિત થઈ જાય છે, તો પહેલાનો ઉદ્દેશિત થઈ જાય છે, એનું એ થઈ ગયું એવી રીતે પણ નહીં. અને પોતાને ઓછું રહે, આહારમાં પોતાને ઓછું રહે તો પરિણામ બગડે નહીં. પરિણામ બગડે તો નહીં પણ પરિણામ ઉલટાના સુધરે, કે આજનો દિવસ ધન્ય છે કે આપણને અન્નોદરીનો પ્રસંગ મળ્યો, મુનિ ભગવંતને આહાર દેતા. એ તો એને આહાર દેવાનો આહારદાનનો હર્ષ એટલો છે કે એને ભૂખનો પ્રશ્ન રહેતો નથી. તો જેને તીવ્ર દેહાભ્યાસ છે એને ભૂખનું દુઃખ છે. હવે અત્યારે તો માણસો શરીરની તંદુરસ્તી માટે ભૂખ્યા રહે છે, એ છે કે નથી ને, કે ભાઈ ભૂખ હોય એટલું નહીં ખાવું, જો થોડુંક ઓછું ખાઈએ તો તબિયત બહુ સારી રહે છે, શરીરની તંદુરસ્તી માટે ટેવાઈ જાય છે માણસ. તો 10%, 20%, 25% ઓછો આહાર લેવા માટે ટેવાઈ જાય છે, તેને તો કલ્પના કરે છે કે મને આહાર નથી મળ્યો. બાકી મળે છે અને નથી લેતા એને શું છે, પરિસ્થિતિ તો નથી લીધી, એ નથી લેવાની એક પરિસ્થિતિ છે. પણ મુનિરાજને તો એવો પોતાના નિમિત્તે કોઈ વ્યવસ્થા કરી હોય, પોતાના કારણથી કોઈ વ્યવસ્થા કરી હોય, એવી કોઈ વ્યવસ્થા સ્વીકારે તો મુનિને અનુબોધનાનો દોષ લાગી જાય છે. આરંભ સમારંભ કરવો નહીં, કરાવવો નહીં, કરે તેને અનુમોદવો નહીં, આ અનુમોદનાનો દોષ છે એની અંદર. મુનિ પોતે તો કાંઈ વ્યવસ્થા કરતા નથી, બીજાને કહેતા નથી કે મારા માટે આમ કરજો, પણ જો બીજાએ પોતાના નિમિત્તે બનાવ્યું હોય અને ગ્રહણ કરે તો અનુમોદનાનો દોષ લાગે. અનુમોદનાનો દોષ લાગે એટલે કરવું કરાવવું ને અનુમોદવું, ફળ એક થઈ જાય. એને મુનિ દશા જ રહે નહીં, એને મુનિ દશા રહે નહીં, આ પરિસ્થિતિ છે. દસમી 11મી પ્રતિમામાંથી બંધ થઈ જાય છે. 10-11 પ્રતિમામાં આરંભ ત્યાગ કર્યા છે, અનુમતિ ત્યાગ કરી દે છે. ઉપરના પંચમ ગુણ સ્થાનમાં મુનિ દશાને યોગ્ય તો વ્યવહાર શરૂ થઈ જાય છે, આંશિક મુનિ દશાને યોગ્ય તો વ્યવહાર શરૂ થઈ જાય છે. અણુવ્રતમાં એક છે ને, મહાવ્રતનો અંશ છે તે અણુવ્રત છે, એટલે ત્યાં આંશિક મુનિ દશા તો 5મા ગુણ સ્થાને શરૂ થઈ જાય છે. કાર્તિકેયનું પરીક્ષામાં બહુ સુંદર વર્ણન લીધું છે આજે 5મા ગુણ સ્થાન. એટલી વિતરાગતા વધેલી છે મુનિરાજને 6-7મા ગુણ સ્થાને મુનિ દશામાં, એટલી વિતરાગતા વધી છે કે આ પ્રકારના રાગની ઉત્પત્તિનો એને અભાવ થાય છે. રાગ થાય અને દમન કરે એમ પણ નહીં. જેને ભાવ ક્રિયાનું લક્ષ્ય હોય એને દ્રવ ક્રિયા આપોઆપ યથાયોગ્ય સંપન્ન થાય, એને બહુ લક્ષ્ય દેવાની જરૂર હોતી નથી, અને એ પ્રકાર છે, તે સાચો પ્રકાર છે. બાકી દ્રવ ક્રિયા ઉપર જેનું લક્ષ્ય વિશેષ છે એને લઈને જેને ભાવ ક્રિયા ઉપરનું લક્ષ્ય છૂટી ગયું છે એ કાર્ય પદ્ધતિ વિપરીત કાર્ય પદ્ધતિ છે. એમાં એને કેટલો દોષ થાય, અને પોતાને ભાવની અંદર દોષ થાય છે એનો ખ્યાલ આવતો નથી. એટલે બધી પરલક્ષે ઉત્પન્ન થયેલી અને પરલક્ષમાં વિકાસ પામેલી પરલક્ષી પ્રવૃત્તિ છે એ બધી. એમાંથી આત્માને ગુણ ન થાય પણ અવગુણ થાય છે ખરેખર. પણ અનંતાનુમંદી પ્રત્યાખ્યાન ને અપ્રત્યાખ્યાન જે કષાયો છે એની પણ અત્યારે ખબર નથી. અને પાછા કર્ણાનુયોગ ને મોટા અભ્યાસી હોય, ચર્ચા કરે, પણ એ બધી મુખ પાઠે કલ્પના બધી હોય છે. મુખ પાઠે અમુક ધારણા કરે પાઠની મુખથી અને કલ્પના કરે છે. ભાવમાં કઈ ઓળખે નહી. અનંતાનુ મંદિરનો ભાવ કસાયનો કોને કેવો, પ્રત્યાખ્યાન વર્ણિનો કસાયનો ભાવ કોને કેવો એ કઈ ઓળખે નહી, એની કઈ ખબર ન હોય. પહેલેથી જ એ ભૂલ થયેલી છે કે જે અવલોકનથી આ માર્ગમાં આવવાનું થાય છે, પર લક્ષ જે છૂટે છે એ વાત, એ માર્ગ જ શરૂ નથી થયો. પહેલેથી જ ઊંધે રસ્તે ચાલે છે. ગુરુદેવ શ્રી આ બધું ખોલ્યું, બાકી તો એવું બધું ચાલે થાય. હા, શ્રી ઋષભદેવ ભગવાનને મુનિદશામાં પ્રથમ 6 મહિનાના ઉપવાસ હતા, પછી આહારનો વિકલ્પ ઉઠતો હતો, પણ મુનિને વિધિપૂર્વક આહાર મળતો નહોતો. તેથી વિકલ્પ તોડીને અંદર આનંદમાં રહેતા હતા. આમ છે આકૃતા નહોતી થતી. આ ચોથો આરાની શરૂઆત છે. પહેલી વહેલી મુનિદશા પોતાને પ્રગટ થઈ છે. પોતાને મુનિદશા પ્રગટ થઈ છે તો કોઈને ખબર નથી કે મુનિને કેમ આહાર દેવાય, અથવા પોતે મુનિદશા લીધા પહેલા એ વ્યવસ્થા કોઈને બતાવી નથી, ખબર નથી પોતાને કે અત્યારે દેવગુલિયાના ક્ષેત્રો હતા, પછી આ નાભી રાજા પહેલા વહેલા થયા, મનુ 14 મનુ થાય છે, પછી આ મુનિમાં પહેલા વહેલા વિતરાગી મુનિ પૂરે થશે તો આહારનું શું થશે. માટે લાવ પહેલા શ્રાવકોને મુનિદાન આહાર, મુનિને આહારદાન દેવાની વ્યવસ્થા શીખવાડી દઉં. એટલે મુનિ થાવ તો પછી મને આહારદાનમાં કાંઈ તકલીફ થાય નહીં. હે, પાણી પેલા બાળ ન બાંધે, એવું દેહાધ્યાસ જ્ઞાન દશામાં હોતો નથી. ચાર જ્ઞાન લઈને આવ્યા છે, પ્રતિજ્ઞાન 3 જ્ઞાન લઈને આવ્યા છે, સમ્યક મતિ શ્રુત ને ઉધિ 3 જ્ઞાન તો લઈને આવ્યા છે, સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે, તો પણ કોઈ આગળની વ્યવસ્થાનો દેહાધ્યાસ નથી. પહેલાં કંઈક કહી દઈએ એટલે પાછળથી વાંધો આવે નહીં, મને વાંધો આવે નહીં, બીજા મુનિઓને પણ વાંધો આવે નહીં, એવું કાંઈ વિચાર્યું નથી. એટલે ખબર નહીં પડતી હોય એમ છે. બધું મહાવિચિક્ષણ હતા, બધી વિદ્યા શીખડાવી છે, અસી મસી કૃષિ બધી વિદ્યા શીખડાવી છે, તો આહારદાનનું બાકી રાખ્યું એ તો પૂછવા માટે આવશે. પોતાની વ્યવસ્થા અનુમતિ ત્યાગ કર્યા પહેલા પણ એ અનુમતિ ત્યાગની વ્યવસ્થા પોતે રાખે છે, એવું પરિણામની અંદર કેટલી નિર્દોષતા છે એ વિચારવા. એટલે પ્રથમ છ મહિનાના ઉપવાસ હતા, છ મહિના સુધી તો ધ્યાનમાંથી નીકળ્યા નથી, વિકલ્પ ઉઠ્યો નથી, તો છ મહિના સુધી આહાર દાનનો વિકલ્પ ઉઠ્યો નથી. પછી આહારનો વિકલ્પ ઉઠતો હતો, પાછું એ વિકલ્પ સમાઈ જાય તો બીજા છ મહિના સુધી મુદત છ મહિનાની પડે. વિકલ્પ સમાવેશ થઈ ગયો, આહાર દાનનો યોગ દેખાતો નથી, આ એની આત્મા જ અનાહારી છે. આ પાછા જાયમાં અંદર એ છ મહિને બહાર નીકળે છે, પાછા એ પ્રચુર વિતરાકતા છે. એ વિકલ્પ તોડે ને વિકલ્પ તૂટીને અંદરમાં લીન થઈ જતા હતા, આનંદમાં રહેતા હતા, કોઈ આકુરતામાં નહોતા આવતા, અથવા કોઈ લબ્ધિથી દેવને બીજાને ત્રીજાને કોઈ રીતે એ તો અનુભૂત ના થઈ જાય. એ તો બીજા મારફત કાંઈ પ્રવર્તે થાય તો એ કરવું ને એને કરાવવું બીજી કુટી તૂટે છે, અનુભૂત નાની ત્રીજી છે, બીજામાં આવી જાય. મુનિ દશામાં એટલો તીવ્ર કષાય થતો નથી, એટલો તીવ્ર રાગ થતો જ નથી, વિતરાગતા એટલી વધી છે અને રાગનો એટલો અભાવ થયો છે કે એવો રાગ ઉત્પન્ન થતો નથી. લાવે ક્યાંથી એમ કહે છે, લાવે ક્યાંથી, જે રાગ થઈ ન શકે એને લાવે ક્યાંથી એમ કહે, એ લાવ્યો પણ આવતો નથી. એમાંથી સિદ્ધાંત ઉત્પન્ન થાય છે કે આત્મા એ સ્વરૂપાનંદમાં રહેવું, આત્માનંદમાં રહેવું, એ જ આત્માને કરવા યોગ્ય છે. આમાંથી ફલિત થાય છે, સિદ્ધાંત આટલો ફલિત થાય છે કે આત્મા એ આત્માના આનંદમાં રહેવું, આત્માનંદમાં મગ્ન રહેવું, લીન રહેવું, એ જ આત્માને કરવા યોગ્ય છે, એ જ આત્માનો ધર્મ છે. બીજા પ્રકારે પરિણામ એ આત્માનો ધર્મ નથી. આવી વિતરાગી દશા છે એને ગુરુપદેવું નામ આપવામાં આવ્યું છે. મહાન પદ છે, ગુરુ એટલે મહાન પદ છે. આત્માની પ્રગટ થયેલી પવિત્રતાની મહાનતા છે, નિર્દોષતાની એ મહાનતા છે. ગુણસ્થાન અનુસાર સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે એ પહેલા ચોથા ગુણસ્થાને છે, પણ ચૌદે ગુણસ્થાનમાં અને ચૌદે ગુણસ્થાન પછી સિદ્ધ દિશામાં સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ છે. એમાં ચોથા ગુણસ્થાનનું સમ્યક્ત્વ જઘન્ય દશાવાળું અને સિદ્ધ પરમાત્માનું સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ દશાવાળું એમ નથી, એટલે એનો મહિમા છે. આ એક વસ્તુની વિશેષતા છે, સુંદરતા છે કે પ્રથમ જ આ મહાન ગુણ છે એ પૂરેપૂરો પ્રગટ થઈ જાય છે. જે સિદ્ધ દશા પર્યંત પૂરેપૂરો હોય છે એવો પૂરેપૂરો પ્રગટ થઈ જાય છે. ઓ સમ્યક દર્શન મહારત્ન છે, જે સિદ્ધ દશામાં એમને મળ્યું એવું અહીંયા પહેલું પ્રગટ થઈ ગયું. પહેલું જે રત્ન આવ્યું એ એવું આવ્યું કે પૂરેપૂરું આવી ગયું, પૂરું પ્રગટ થઈ ગયું. આ એક બહુ મોટી વાત છે. એટલે ચોથા ગુણસ્થાનનો મહિમા નથી, પણ આ સમ્યક્ત્વનો મહિમા સર્વશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. અને આ ગુણ એક વિશેષ એવો ગુણ છે કે જે બધા ગુણને ખીલવટ થવામાં નિમિત્ત પડે છે. એટલા માટે સમ્યક દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વરત્નોમાં મહારત્ન છે. નામ એનું સમ્યક દર્શન છે, પણ સ્પષ્ટપણે વિચારવામાં આવે તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની, પોતાના મૂળ સ્વરૂપની નિર્વિકલ્પ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ પ્રતીતિ એટલા માટે કહે છે કે કોઈ જીવ એવું વિચારે છે કે અમને આવા જ શુદ્ધાત્માની પ્રતીતિ છે, ખાતરી છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, જરા પણ અમને અવિશ્વાસ ને અશ્રદ્ધા નથી, એવો જે વિચાર અને વિચારની જે દ્રઢતા એને પ્રતીતિ માની બેસે છે, એને શ્રદ્ધા માને છે, કહે છે કે પ્રતીતિ કદી પણ વિકલ્પાત્મક હોતી નથી. પ્રતીતિ અવળી હો કે પ્રતીતિ સવળી હો, નિર્વિકલ્પ જ હોય છે. આત્માની જે પ્રતીતિ શ્રદ્ધાની પર્યાય છે એ સદાય નિર્વિકલ્પ જ હોય છે. પછી વિપરીત હોય તો નિર્વિકલ્પ હોય છે અને અવિપરીત હોય તો પણ નિર્વિકલ્પ હોય છે. માટે આત્માના સ્વરૂપના વિચારની દ્રઢતાને આત્માની પ્રતીતિ માનવા યોગ્ય નથી એમ કહેવા માટે નિર્વિકલ્પ પ્રતીતિ કહે છે. બાકી પ્રતીતિ તો નિર્વિકલ્પ જ હોય. ગુરુદેવશ્રી તો બધી વાતો ખુલી નાખી, અધ્યાત્મના ગહન રહસ્યો, ગૂઢ રહસ્યોને ખુલી નાખ્યા છે. એમ કહી શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વરત્નોમાં મહાન રત્ન છે. આવી જે પ્રતીતિ થઈ, પોતાના નિર્વિકલ્પ સ્વરૂપની પ્રતીતિ થઈ, એ બહુ મોટું રત્ન છે, બહુ મોટી સંપ્રાપ્તિ છે. આ સર્વશાસ્ત્રોમાં, સમસ્ત આગમોમાં આ સમ્યક્ત્વ રત્નનો ઘણો મહિમા ગાયો છે. એનું કારણ બહુ મોટું છે કે જીવનો સંસાર મૂળથી કપાવવામાં આ એક મોટું કારણ પડે છે. જ્યાં પોતાના સ્વરૂપની પ્રતીત થઈ, નિર્વિકલ્પ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીત થઈ કે એનો સંસાર ગયો, આખો સંસાર એ વખતે ગયો, એ પહેલે જ તબક્કે આવડું મોટું કામ થાય છે. પછીનો જે મોક્ષ માર્ગ છે એ એટલો કઠિન નથી, ભલે પુરુષાર્થની અંદર ઘણો છે તો પણ અવરોધો દૂર થઈ ગયા હોવાથી એ પુરુષાર્થને પાંગરવામાં કોઈ મુશ્કેલી નથી. જે મિથ્યાત્વનો પ્રતિબંધ છે એ એક જબરદસ્ત વાત છે કે જેને ઉલ્લંઘન કરવામાં અનંતકાળ સુધી જીવને પત્તો લાગતો નથી. જો એકવાર ઉલ્લંઘી ગયો મિથ્યાત્વની કક્ષાને, પછી આગળનો રસ્તો સહેલો પડે છે. આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે, મોટું રત્ન છે, મહાન વાત છે. આ લૌકિક રત્નો તો જળ છે, એને તો કાંઈ કિંમત નથી. લૌકિક રત્નો તો ઉદગળ પરમાણુના બનેલા છે. આજે ભેગા થયા છે, કાલે વિખરાઈ જશે. કોઈ શાશ્વત રત્ન હોય એવી બધું નથી. કોઈ એમ કહ્યું કે ફલાણું રત્ન શાશ્વત છે, એમ કહ્યું કોઈનું હીરો શાશ્વત છે કે નહીં. ગમે તે રત્ન હોય, હીરા હોય, માણેક હોય, નીલમ હોય, ગમે તે હોય, ભેગા થયા છે પરમાણુ, કાળે કરીને પાછા છૂટા પડી જશે. આજે રત્નના પરમાણુ છે, કાલે બીજા સામાન્ય પરમાણુ હશે, ગમે તે. એવી કોઈ શાશ્વતતા છે નથી. એમાં કોઈ સુખ નથી, એમાં કોઈ જ્ઞાન નથી. કોઈ આત્માને કામમાં આવતી ચીજ એવી પરમાણુ, કોઈ આત્માને કામમાં આવે એવી ચીજ નથી. એટલે તો બધા જળ છે, જળ કહેતા એની કોઈ કિંમત નથી એમ લેવું છે. લૌકિક રત્નો તો જળ છે, પણ દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને, દેહથી ભિન્ન કેવળ એટલે માત્ર એકલો શુદ્ધ નિર્ભેળ ચૈતન્યનું ભાન કરીને, જે સ્વાનુભવયુક્ત દ્રઢ શ્રદ્ધા પ્રગટે છે તે સમ્યક દર્શન મહારત્ન છે. આ સ્વાનુભવયુક્ત એટલા માટે લીધું કે સ્વાનુભવ થયા પહેલાં પણ કોઈ એમ માને છે કે અમને તો શ્રદ્ધા તો બરાબર આત્માની શ્રદ્ધા છે, તેથી અમને સમ્યક દર્શન છે, ભલે અમને અનુભવ ન હોય પણ સમ્યક દર્શન અને આત્માની શ્રદ્ધામાં અમારામાં કાંઈ ફેર નથી. કેમ કે આત્મા તો જેવો છે એવો છે જ, એનાથી અનંત આત્મા એવો છે એનો બિલકુલ અમને અસ્વીકાર છે જ નહીં ને. પોતે આત્મા તો જેવો હું છું એવો છું જ, એનાથી અનંત એવો જ છું, ભલે દશા ગમે તે હોય, એથી મારે શું છે? શું હું તો જેવો છું એવો જ છું, અનુભવ વગર અનુભવ એ તો બધી દશાની વાત છે. હું તો જેવો છું એવો જ છું મારી શ્રદ્ધામાં, પણ શ્રદ્ધા એક દશા છે એમ કે છે. શ્રદ્ધા પણ એક દશા છે, અને એ દશાને સ્વાનુભવ સાથે, શુદ્ધોપયોગ સાથે અવિનાભાવી સંબંધ હોય છે. શુદ્ધોપયોગ થયા પહેલા કોઈને શ્રદ્ધા થઈ, નિર્વિકલ્પ પ્રતીતિ થઈ, એ તો જ્ઞાન વિના શ્રદ્ધા માનવાની વાત છે. જેવો અનુભવ જ્ઞાનમાં આવ્યો એવો જ છું એમ ત્યારે પ્રતીતિ ઉત્પન્ન થાય છે. જ્યારે અનુભવના જ્ઞાનમાં આવે, અનુભવમાં વર્તે, ત્યારે જેવો વર્તે છે એવો જ છું એ વખતે પ્રતીતિ ઉત્પન્ન થાય છે. અનુભવ વિના કોઈને પ્રતીતિ થાય, અથવા અનાદિથી રાગના એકત્વના અનુભવમાં પીડ્યો છે, જે વિકલ્પ ચાલે છે એના એકત્વના અનુભવમાં ઊભો છે અને પ્રતીતિ મને શુદ્ધાત્માની વર્તે છે, એમ કોઈ કાળે બની શકવા યોગ્ય નથી. એટલે અહીંયા એ વાત લીધી છે સાથે. દેહથી ભિન્ન, શરીરથી જુદો પોતાને અનુભવમાં આવે. શરીર બાજુમાં એ ખોખું છે, પરમાણુનો જથ્થાનું ખોખું છે, એને મારા ચૈતન્ય પિંડને કાંઈ લેવા દેવા નથી. દેહના પિંડને અને ચૈતન્ય પિંડને કાંઈ લેવા દેવા નથી. બે જુદા જુદા વર્તે છે પોતપોતાના ગુણધર્મોમાં, કાંઈ લેવા કે દેવા. દેહથી ભિન્ન છે, કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે પોતે. એનું ભાન એટલે એની હયાતીને જેણે વેદનથી પકડી છે, અથવા જેની પ્રત્યક્ષતાને ભાનમાં જેને પ્રત્યક્ષ કરી છે, અથવા જેની હયાતી સંબંધી કોઈને જેને કલ્પના કરવી પડતી નથી, શું અનુમાન કરવું પડતું નથી, કલ્પના કરવી પડતી નથી, વિચાર કરવો પડે તો યાદ આવે, સ્મરણ કરવું પડે તો યાદ આવે, એવું જેને રહ્યું નથી, પણ પ્રત્યક્ષ સ્વરૂપની પ્રત્યક્ષ પ્રગટ જે ભાનની દશા છે, અને તે શુદ્ધોપયોગ પૂર્વક શરૂ થઈ છે, પછી ચાલશે, પછી વિકલ્પ વાળી દશામાં એ પ્રતીતિ ઉભી રહેશે, પણ પ્રથમ અનુભવ વિના એ પ્રતીતિ કોઈ રીતે કોઈને હોય એવું બનતો નથી. એવી જે દ્રઢ શ્રદ્ધા પ્રગટે છે, દ્રઢ એટલા માટે કે અનુભવમાં આવીને પ્રગટેલી શ્રદ્ધા છે, એટલે એમાં કોઈ શંકા પડતી નથી. આત્માના આનંદની ઘણા વાત કરે છે, વેદાંતમાં પણ બ્રહ્માનંદની વાત આવે છે. શું તો એને પૂછો કે અતિન્દ્રિય આનંદ ને ઇન્દ્રિય આનંદ વચ્ચેનો તફાવત તો એ કઈ સમજી ન શકે. આનંદ તો લોકોને બીજી રીતે અનેક રીતે આનંદ થાય છે, અથવા કોઈ પણ આનંદ નો પ્રસંગ આવે ને એમ કે અમને આજે તો આનંદ બહુ ઉભરાય છે. સંસારિક પ્રસંગોમાં, આ મહોત્સવના પ્રસંગોમાં મસ્તીથી આનંદ કરે છે, આનંદ આવે છે. એ આનંદ અને આત્માનો અતિન્દ્રિય આનંદ કેમ ફેર પડે છે, કેવી રીતે ફેર પડે છે? એક રાગ રહિત છે ને એક રાગ સહિત છે. રાગને ને જ્ઞાનને જેને ભિન્ન જાણ્યા નથી, એને રાગને ને આનંદને કેવી રીતે ભિન્ન જાણશે? એ તો રાગના આનંદને જ આનંદ માનશે. એને કે આનંદ જુદી ચીજ છે એમ ખ્યાલમાં આવશે. દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને, જે અનુભવયુક્ત દ્રઢ શ્રદ્ધા, દ્રઢ થવાનું કારણ આ છે, પ્રત્યક્ષપણે અપરોક્ષપણે અનુભવમાં થી પ્રગટ થયેલી શ્રદ્ધા છે, અનુભવમાં આવીને જેને પ્રતીત થઈ છે, અનુભવાય છે તેવો જ છું, જેવો અનુભવાય છે તેવો જ છું એમ પ્રત્યક્ષ અનુભવ પૂર્વકની શ્રદ્ધા છે, એટલે એમાં નિશંકતા હોય છે. બીજાને ઊંડે ઊંડે શંકા રહે છે. આત્માનો આનંદ તો કહીએ છીએ, પણ હવે જેને વચનાતીત આનંદ કહે છે એ હશે કે કેવો હશે, કેમ હશે, એવી દ્રઢ શ્રદ્ધા પ્રગટે છે. તે જ સમ્યક દર્શન મહારત્ન છે, એને જ સમ્યક દર્શન રૂપી મહારત્ન કહેવામાં આવ્યું છે. આમ સમ્યક દર્શનનું ચોખ્ખું સ્વરૂપ 215માં જો વિચારીએ તો સમ્યક દર્શનનું, શુદ્ધ સમ્યક દર્શનનું આ સ્વરૂપ છે, જેને સ્વ અપેક્ષાએ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કહેવામાં આવે છે, અને આનુષંગિક પરિણામની અપેક્ષાએ એને સ્વાનુભવયુક્ત પરિણામમાં ઉત્પન્ન થયેલી નિર્વિકલ્પ પ્રતીતિ કહેવામાં આવે છે. સ્વાનુભવયુક્ત પરિણામમાં, સ્વાનુભવ સાથેના પરિણામથી, સ્વાનુભવથી જોડાયેલા પરિણામમાં જેને નિર્વિકલ્પ પ્રતિક્રિયા છે. પછી એ તો જે પરિણતિ છે એમાં તો સ્વાનુભૂતિ છે, ભલે સ્વવિકલ્પ દશામાં આવ્યો શુદ્ધ ઉપયોગમાંથી, પણ જે પરિણતિ છે એ સ્વાનુભૂતિની પરિણતિ છે. એમાં પણ લબ્ધ જ્ઞાનની પરિણતિ, જ્ઞાનની પરિણતિ હોય છે, એ જાગ્રત પરિણતિ છે, એ વેદનયુક્ત પરિણતિ છે, વેદનની એ ધારા છે. ભલે સ્વસંવેદન અને આ વિગતમાં જે તફાવત છે તફાવત છે, પણ છતાં એ વેદનની ધારા છે ને એ જુદી પડી જાય છે. પાછી બીજા રાગાદી પરિણામની ધારાથી એ જુદી પડી જાય છે. એની દિશા પણ ફેર છે, એનું વેદન ફેર છે, શાંતિ અશાંતિનો ફેર છે, સુખ દુઃખનો એમાં ફેર છે. અને એ ભાન છે, એ ભાન જેને સ્મૃતિ વિસ્મૃતિની અપેક્ષા નથી એવું ભાન છે. નહીતર તો એમ કે સ્મરણ કરવું પડે આત્માનું કે હું આત્મા છું, એ પ્રશ્ન નથી. જેમાં સ્મૃતિ વિસ્મૃતિની કોઈ અપેક્ષા લાગુ ન પડે, એટલે કે સ્મૃતિ વિસ્મૃતિના પરિણામથી પાર જે ભાનની દશા છે એને પ્રગટ ભાનની દશા કહેવામાં આવે છે. એટલે ચૈતન્યનું ભાન કરીને લીધું છે. અને એ વિભાવ ભાવમાં ચાર અનંતાનું મંદિરને કશાય તૂટી ગયા છે, તેથી કરીને બને કે જે ત્રણ કશાય રહ્યા છે એની મર્યાદા એકદમ એટલી થઈ ગઈ છે કે એમાં 41 પ્રકારના પ્રકૃતિનો બંધ થવાનો વિચ્છેદ થઈ જાય છે. એ પ્રકારના ભાવ અહીંયા ઉત્પન્ન થતા નથી. આ સ્વરૂપના ભાનના સદભાવને લીધે એ વાત છે. સામે વિરુદ્ધ ભાવ કેમ ઉત્પન્ન થતા નથી કે અહીંયા સ્વભાવ ભાવના ભાનનો સદભાવ છે, એ કેટલીક વિરુદ્ધતાને ઉત્પન્ન થવા દેતો નથી. જેમ કોઈને સંપત્તિ મળી જવાથી દારિદ્ર્ય પરિણામ, પરિણામનું દારિદ્ર્ય રહેતું નથી, ભલે આખી જિંદગી ભીખ માંગી હોય, પણ જ્યાં ખબર પડી કે દોલત મારા ઘરમાં છે, મારા ઘરમાં જે ભીંત છે એ સોનાની ભીંત છે, પછી દારિદ્ર કેવી રીતે રહીએ? વાત ખલાસ થઈ. એમ અંદરમાં છે રત્નની, ચૈતન્ય રત્નની ભીંત જોઈ, ચૈતન્ય પાક આત્મા છે, એને પછી 41 પ્રકારની દીનતાના પરિણામ એ પ્રકારના બંધ થતા નથી. એટલે એને એની માનતા જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવી છે, અને છે એટલે શબ્દોમાં પ્રસિદ્ધ કરવાની શક્તિ પણ નથી, મર્યાદિત રીતે પ્રસિદ્ધ થાય છે. વિશેષ તો એની માનતા ખરેખર અનુભવ ગોચર છે એમ છે.